આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર. ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરિયા રાજ્યની સરહદો પર આવેલા બે શહેરો છે ઓબરી અને વોડોંગા. ઓબરી ન્યૂ સાઉથ વેલ્સમાં છે, વોડોંગા વિક્ટોરિયામાં. ટ્વીન સિટીઝ તરીકે ઓળખાતા આ બે શહેરો વચ્ચે ઘણી બધી સુવિધાઓ કોમન છે, એટલે કે શહેરો બે પરંતુ સમુદાય એક. ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરિયામાં કોરોના વાયરસને લગતા નિયંત્રણો અલગ અલગ છે, એટલે આ ટ્વીન સિટીઝ માટે પ્રશ્નો અન્ય ઓસ્ટ્રેલિયનો કરતાં થોડા જુદા છે. નોકરી એક શહેરમાં હોય તો ઘર બીજા શહેરમાં. ઘણા લોકો આ બે રાજ્ય વચ્ચેની સરહદ રોજ ઓળંગે છે, પરંતુ સામાન્ય સંજોગોમાં એવો વિચાર પણ ન આવે કે તમે બીજા રાજ્યમાં આવી ગયા છો. અત્યારે જ્યારે આંતરરાજ્ય સરહદો બંધ કરવામાં આવી છે, સ્ટેટની બોર્ડર પર ચેકિંગ થઈ રહ્યું છે, ત્યારે ઓબરી વુડોંગામાં લોકોના જીવન પર કેવી અસર પડી રહી છે તે જાણવા અમે વાત કરી ઓબરીમાં રહેતા દેવાંગભાઈ અને દાવિનીબેન ઉપાધ્યાય અને વોડોંગામાં રહેતા ડાયના પટેલ સાથે.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
દામિનીબેન, દેવાંગભાઈ અને ડાયના, SBS રેડિયોના ગુજરાતી કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા તો અમારા શ્રોતા મિત્રોને તમારી ઓળખાણ આપી શકશો? દામિનીબેન, તમારાથી શરૂઆત કરીએ. ઓસ્ટ્રેલિયા ક્યારે આવ્યા? ઓબરીમાં કેટલા વખતથી છો?
હા, અમે લોકો ઓસ્ટ્રેલિયામાં 2007 થી છીએ. પહેલા અમે બ્રિસ્બેન હતા, એઝ અ સ્ટુડન્ટ વિઝા અમે ત્યાં રહ્યા બ્રિસ્બેનમાં. પછી અમે અહીંયા 2010માં ઓબરીમાં મૂવ થયા છીએ અને ત્યારથી જ ઓબરીમાં રહીએ છીએ. અને અહીંયા અમારે નાનો એવો મોટેલનો બિઝનેસ છે. ઓબરીમાં બે મોટેલ છે અમારી અને હોલબ્રુકમાં એક છે, અને અમે અહીંયા જ ફાવી ગયું છે હવે, એટલે હવે ક્યાંય બીજે મૂવ થવાની ઈચ્છા થઈ નથી.
દેવાંગભાઈ, તમે પણ 2007માં જ આવ્યા હતા કે તમે થોડા વહેલા આવ્યા છો?
હું પણ દામિનીની જોડે 2007માં જ આવ્યો હતો અને ઓલબ્રીમાં વિઝા પરપોઝથી અમે 2010માં મૂવ થયા હતા.
ડાયના, તમારી ઓળખાણ આપશો, તમે ક્યારથી ત્યાં રહો છો?
હું લાઈક વડંગામાં રહું છું. અમે લોકો નિયરલી 15 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા આવ્યા હતા. મારું યુનિવર્સિટી સિડનીમાં મેં ફિનિશ કર્યું અને પછી 2009થી અમે વડંગામાં જ રહીએ છીએ, એટલે 11 વર્ષથી રફલી અમે વડંગામાં રહી રહ્યા છીએ. અને મારા હસબન્ડનો ક્લિનિંગનો બિઝનેસ છે, જેની મેઇન ઓફિસ વડંગામાં છે.
અમારા શ્રોતા મિત્રોને એક અંદાજ આપી શકશો કે ઓબરી વુડોંગા કઈ રીતે કનેક્ટેડ છે, જ્યાં ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરિયાની સરહદો મળે છે?
આમ જોવા જઈએ તો ઓનલી 500 મીટર જ છે. વચ્ચે એક બ્રિજ છે, એનું નામ છે લિંકન કોઝ વે. બસ એ બ્રિજ 500 મીટરનો ક્રોસ કરીએ એટલે વેલકમ ટુ ન્યૂ સાઉથ વેલ્સ અને વેલકમ ટુ વડંગા એવું છે. એટલે ઓનલી 500 મીટર્સના ડિસ્ટન્સ પર ઓબરી વડંગા ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરિયાની બોર્ડર છે.
એટલે સામાન્ય સંજોગોમાં ખબર પણ નહીં પડતી હોય કે તમે ન્યૂ સાઉથ વેલ્સમાંથી વિક્ટોરિયામાં કે વિક્ટોરિયામાંથી ન્યૂ સાઉથ વેલ્સમાં આવી ગયા છો.
હા, કેમ કે ઓબરી અને લેવિંગ્ટન છે એ પહેલેથી ડેવલપ સબર્બ છે અને એ ઘણા વર્ષોથી છે, જ્યારે વડંગા હમણાં 5-1 વર્ષથી ડેવલપ થયું છે. ડેવલપ થયા છતાં પણ લાઈક ફર્નિચર છે, મેજર ડોક્ટર્સ છે, એ બધું ઓબરીમાં જ મળી રહે છે. તો અમે વડંગામાં રહીએ છીએ, પણ અમારે લાઈક દિવસમાં 1-2 વખત ઇન્ડિયન ગ્રોસરીથી માંડીને કોઈ બીજું લાઈક ફેશન ક્લોથ કે કંઈ પણ હોય એના માટે ઓબરી તો જવું જ પડે છે.
અને દામિનીબેન, દેવાંગભાઈ, શું તમારે પણ બીજી તરફ જવાનું થાય છે?
આ એક ટ્વીન સિટીનો કોન્સેપ્ટ છે. વોરોંગા એ વિક્ટોરિયા સ્ટેટમાં આવેલું છે અને ઓલબરી એ NSW સ્ટેટમાં આવેલું છે, અને ગવર્મેન્ટે પણ બંનેની એક જ સિટી ટ્વીન સિટી ગણીને ફેસિલિટી ઉભી કરે છે. ફોર એક્ઝામ્પલ, અહીંની સ્પેશિયલ જે હોસ્પિટલ છે એમાં અમુક ડિપાર્ટમેન્ટ વોરોંગામાં છે અને અમુક ડિપાર્ટમેન્ટ ઓલબરીમાં છે. તો હમણાં મારા ફ્રેન્ડની જ વાત કરું, એના વાઈફને ડિલિવરી આવવાની છે, એ રહે છે NSW માં, પણ જો કોઈ પણ કામ એને હોય ડોક્ટર સંબંધી તો એને વોરોંગા જવું જ પડે, અને વોરોંગામાં પરમિટ તો મળી ગયું છે પણ જે લાઈન જે હોય છે એની રીતે સમય બહુ બગડે છે. એવી રીતે અમારે મોટલ બિઝનેસમાં પણ સપ્લાયર, ટ્રેડી, સ્ટાફ એ બધા વોરોંગાથી પણ આવતા હોય છે, લેવિંગ્ટનથી પણ આવતા હોય છે. અને આપણા ગુજરાતીઓ અને એના લોકલ લોકોની જોબ પણ એવી હોય છે કે એક જોબ વોરોંગા હોય, એક જોબ આપણે ઓલબરીમાં હોય, અને એ જ રીતે રેલવે અને હાઈવેમાં પણ આ જ પ્રોબ્લેમ છે કે ભાઈ હાઈવેમાં તો ક્યાંય ખબર પણ ના પડી શકે કે ક્યારે બોર્ડર ખતમ થઈ, અને રેલવેમાં તો બહુ જ રમૂજી કિસ્સાઓ બને છે. અને કોઈ માણસ જો એક એક્ઝિટ મિસ થઈ જાય ને તો એ ડાયરેક્ટ વિક્ટોરિયામાં જાય અને એને પાછું આવવું એ બહુ જ મુશ્કેલ પડે છે.
એટલે તમે બધાએ સ્પેશિયલ પરમિશન લીધી હશે ઓબરી વુડંગા વચ્ચે અવર જવર કરવા માટે?
હા, અમારું જો પ્રોપર રીઝન હોય તો અમને પરમિટ તો આપી જ છે, પણ એ પરમિટ હોવા છતાં અમારે લાઇનમાં ક્યુમાં તો ઊભું જ રહેવું પડે છે, અને તેથી જે ટાઈમિંગ હોય, જોબનું ટાઈમિંગ હોય, હોસ્પિટલની ડોક્ટર એપોઇન્ટમેન્ટનું ટાઈમિંગ હોય, એ બધું સાચવવું પણ ખૂબ જ અઘરું પડે છે. અને એ સિવાય એ 14 દિવસનું પરમિટ હોય છે, એટલે કે દર 14 દિવસે તમારે પાછું એને રિન્યુ પણ કરાવવાનું.
ડાયના, તમે પણ પરમિટ લીધું છે, જો ક્લિનિંગ બિઝનેસ હોય તો તમારે ક્લાયન્ટ્સ માટે ટાઈમ સાચવીને જવાનું કેવી રીતે મેનેજ કરો છો?
અમારા માટે તો થોડું હાર્ડ જ થઈ ગયું છે, કેમ કે સવારે અમારી ઓનકોલ જોબ હોય છે, કસ્ટમરને જો જરૂર હોય તો એમને કોલ કરે છે. હવે 2 અવર્સનું કામ હોય અને અમારો સ્ટાફ મેમ્બરની પરમિટ અપ્લાય કરવા છતાં પણ એ લોકોએ જો 1.5 અવર કે 2 અવર્સ વન વે લાઇનમાં ઊભું રહેવું પડે, તો અમારો સ્ટાફ મેમ્બર કહે છે અમે 6 અવર ટ્રાવેલ કરી અને લાઈક 2 અવર્સના જ પૈસા મળે છે. તો બેટર છે કે તમે ઓબરીમાંથી સ્ટાફ મેમ્બર શોધી લો, અત્યારે અમારા માટે હાર્ડ થઈ ગયું છે. એટલે અમને થોડો પ્રોબ્લેમ ફેસ કરવો વધારે પડે છે, કેમ કે અમારું રોજનું કામ છે અને રોજ જે લોકોને અવર જવર કરવી પડે છે, અને એ બી મોર્નિંગમાં બી કામ હોય ને ઇવનિંગમાં બી કામ ચાલુ થાય. તો હવે 6 થી 10ના કામમાં એ લોકો 11:30-12 વાગે રાતના ઘરે આવે, ફરીથી એમને 8:15 વાગે જવાનું હોય તો એમને 6:30 ઘર છોડી દેવું પડે, કેમ કે તો કદાચ 8:30 કે 9ની વચ્ચે પહોંચી શકે છે, અને ડિસ્ટન્સ લેસ ધેન 1 કિલોમીટર છે તો પણ. પ્લસ એવું બી થાય છે કે એવરી સિંગલ ડે એ સેમ ક્વેશ્ચન નો આન્સર 2 ટાઈમ્સ આપવો પડે, એક તો એક્ઝિટ થાવ ઇન થાવ, ઇવનિંગમાં એક્ઝિટ થાવ ઇન થાવ, તો 4 ટાઈમ્સ એના એ જ ક્વેશ્ચન અને એનો એ જ જવાબ. એટલે અમારો સ્ટાફ મેમ્બર થોડો ફ્રસ્ટ્રેટ થઈ ગયો છે હવે, કે હવે એક કામ કરો, તમે ત્યાંનું કામ 2 મહિના સુધી ત્યાં જ રાખો, અહીંનું કામ અમને આપો, લાઈક વડંગા એટલે વિક્ટોરિયાનું કામ અમને વિક્ટોરિયામાં આપો, ઓબરીના સ્ટાફ મેમ્બરને ઓબરીનું જ કામ આપો. તો 14 ડેઝ પછી પાછું એમનું અપ્લાય કરો, ફરીથી 14 ડેઝ પછી પાછું એમનું અપ્લાય કરો, તો થોડું ડિફિકલ્ટ થઈ ગયું છે.
તો આમાં કઈ જાતના સવાલો પૂછે છે કે શું ચેક કરે છે જ્યારે તમે એ બોર્ડર ક્રોસ કરો છો ત્યારે ન્યૂ સાઉથ વેલ્સ વિક્ટોરિયાની?
હા, એટલે બે સ્ટાફ મેમ્બર હોય, કોઈ ગાડી ડ્રાઈવ કરતું હોય, હવે નેક્સ્ટ એની બાજુમાં જે બેઠા હોય કદાચ એમનું વોલેટ ભૂલી ગયા હોય, તો હવે લાયસન્સ કે એવું કઈ ઘરે રહી ગયું, તો હવે ઇમિડિયેટલી તો શું હોય એમની પાસે. અને સમ ટાઈમ ઓફ કે એ લોકો સ્ટુડન્ટ વિઝા કે બ્રિજિંગ વિઝા કે એવા કોઈ વિઝા ઉપર હોય, તો કદાચ એમની પાસે એવું બેંક કાર્ડ કે એવું કઈ, અરે બેંક સ્ટેટમેન્ટ કે એવું કઈ હોય નહીં એમ, તો થોડું ડિફિકલ્ટ થઈ જાય છે એમ. એટલે પછી એ અમને કોલ કરે છે કે તમે એક્સપ્લેન કરો કે આ અમને સમજાવો કે અમે ગઈ અમારી પાસે છે પણ ઘરે રહી ગયું છે આમ તેમ, એટલે થોડુંક એમાં ઇશ્યુ આવે છે. અને મારો સનની વાત કરું તો એ 5 યર્સ ઓલ્ડ સન છે, અને એને હેરકટ ઓબરીમાં જ કરાવવા છે. એ કહે છે મારે વડંગામાં હેરકટ નથી કરાવવા. હવે એ 4 યર્સ ઓલ્ડના મારે પરમિટ અપ્લાય કરવાની અને પછી 2 અવર્સ લાઇનમાં ઉભી રહીને હેરકટ કરવા લઈ જવાનો છે. એટલે પ્લાન બનાવવો પડશે કે ક્યારે એટલો બધો ટાઈમ મળશે.
હેરકટ વગર હવે મહિનો ચલાવો.
હા, કેમ કે 2 અવર્સ વન વે એટલે જવાના ને આવવાના, પ્લસ ત્યાં ગાડી, એટલે અમે કીધું ચલો લાંબા જ રાખો.
રાઈટ. દેવાંગભાઈ, તમારો અનુભવ કેવો રહ્યો જ્યારે આ રીતે જવું પડે છે? કઈ જાતના સવાલ પૂછે છે, શું ચેક કરે છે?
હા, તો મોસ્ટલી આ લોકોને એક તો ફોટો આઈડી વિથ એડ્રેસ જોઈએ છે, કે તમે જે વ્યક્તિ છો અને એ જ કયા NSW ના એડ્રેસમાં રહો છો, કે તમે એમાં ફોટો આઈડીમાં લાયસન્સ ચલાવી લે છે, બેંકનું સ્ટેટમેન્ટ અને પાસપોર્ટનું કોમ્બિનેશન પણ તે ચલાવે છે, અને જો તમે ઘર બદલ્યું હોય તો બેંકનું સ્ટેટમેન્ટ અને ફોટો આઈડી ચલાવે છે. બીજું, ઘણી વખત જો તમારી તબિયત એવી લાગતી હોય તો તમને તમારા હેલ્થ વિશે પણ તે લોકો બુજ ખૂબ જ સારી રીતે, વિવેકથી ખૂબ જ સારી રીતે પૂછે છે. અને એ લોકો ત્યાંને હોસ્પિટાલિટી આપતું, પોલીસ એટલે કે બધા પોલીસને આ અલગ જ પોલીસ છે, કે તે આપણને છેદ પણ બીખ ના લાગે એ રીતે આપણી જોડે વ્યવહાર કરે છે અને આપણા અમુક પ્રશ્નો સમજે પણ છે.
દેવાંગભાઈ, તમારે ખાસ મોટેલ છે એટલે તમારે જો કોઈ આજકાલ રૂમ્સ બુકિંગ ચાલે છે, કેટલી હદે તમારા બિઝનેસને અસર થઈ છે, અને વિક્ટોરિયાથી કોઈ આવે તો તમારે શું ધ્યાન રાખવું પડે છે?
હા, તો ફર્સ્ટ તો આમાં શું છે કે અત્યારે 25% બિઝનેસ જ છે, જે નોર્મલી હોવો જોઈએ એના કરતા, અને બુકિંગમાં કેન્સલેશન લગભગ 80% જેટલા કેન્સલેશન આવે છે, એટલે કે 20% અમે વિક્ટોરિયન મેમ્બર્સની આશા રાખી શકીએ. એટલે અમારે ફર્સ્ટ તો અમારી કેન્સલેશન પોલિસી ચેન્જ કરવી પડી. અને બિઝનેસમાં તો તમને ખબર જ છે કે અહીંયા આગળ બુશ ફાયર ભયંકર થયું હતું. બુશ ફાયરમાં અમે 1.5 મહિનો સુધી બિઝનેસ બંધ રાખ્યો છે, અને બુશ ફાયર હજુ તો ખતમ થાય ને તરત આ કોરોના, એટલે કે ઓલરી વોરંગામાં લગભગ 4 મહિનાથી દરેક નાના બિઝનેસો બંધ છે અને ખૂબ જ તકલીફવાળી પરિસ્થિતિ છે. અત્યારે જેને સેવિંગ હોય એ લોકો જીતે છે, અને ગવર્મેન્ટની જે મદદ છે એ પણ ખૂબ જ સારી છે. હવે તમે જે કીધું કસ્ટમર, તો કસ્ટમરમાં એક તો અહીંયા કરી અમે પહેલો પ્રશ્ન એ પૂછીએ છીએ કે ભાઈ તમને કોરોનાના જે કોઈ પણ સિમ્પટમ્સ છે, તમે વિક્ટોરિયાથી આવો છો તો શું તમને કોઈ કોરોનાનો સિમ્પટમ્સ દેખાય છે, તમે ટોટલી હેલ્ધી છો? જો તમે ટોટલી હેલ્ધી હો તો તમે વેલકમ, અધરવાઇઝ અમે તમને મદદ કરીશું કે તમારો ટેસ્ટ તમને ટેસ્ટ કેન્દ્રમાં લઈ જઈએ અને તમારું કોરોના છે કે નહીં એ ચેકઅપ કરાવીએ. એટલે આ બહુ લાંબી પ્રોસિજર થાય છે, અને કસ્ટમર અમુક વખત સપોર્ટ આપવા તૈયાર નથી, એટલે પછી બીજે પણ જતા રહેશે.
હા, એટલે તે વખતે તકલીફ થાય, પણ એટ ધ સેમ ટાઈમ તમારો બિઝનેસ થોડો સ્લો થયો છે. ડાયના, તમારો બિઝનેસ થોડો વધારે અત્યારે ડિમાન્ડમાં છે?
ના, કેમ કે અમારી રેગ્યુલર ઓફિસ ક્લિનિંગ છે, પણ કસ્ટમર અત્યારે સેફ નથી સમજતા, અને વર્ક ફ્રોમ હોમ એ વધારે ઇફેક્ટિવ, અને ગવર્મેન્ટ એના ઉપર પુશઅપ કરી રહી છે, તો ઓફિસ બંધ હોય જે અમારું મેજર કામ છે, તો અમને બિઝનેસ કેવી રીતે મળે? ઓબરી પડંગામાં મેજર વેરહાઉસીસ કે એવું કઈ ઇન્ડસ્ટ્રી કે એવું કઈ ખાસ છે નહીં, એટલે અમારું કામ છે ઓફિસ ક્લિનિંગ, અને મોસ્ટ ઓફ પીપલ બધા હોમ ફોર વર્ક કરી રહ્યા છે, તો ઓફિસ યુઝ ના થાય તો એ લોકો ક્લીન ના કરાવે, તો અમે બી બહુ લાઈક ફેસ કરી રહ્યા છે અત્યારે ડિફિકલ્ટી, લાઈક ફાઈનાન્શિયલી ને હાર્ડશીપ ચાલી રહી છે.
બિઝનેસમાં તો થોડી તકલીફ છે જ, આખા ઓસ્ટ્રેલિયામાં બધા સ્મોલ બિઝનેસીસને આ તકલીફ પડી રહી છે. શું આ ઓબરી વુડોંગાની સિચ્યુએશન વિશે તમે ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓને કાંઈ બીજું કહેવા માંગો છો, દેવાંગભાઈ, દામિનીબેન, ડાયના?
ઓબરી વડંગા લાઈક એક ફેમિલી જેવું હતું, કે બંને ભાઈ ટ્વિન સિટી એકબીજાને બહુ જ ક્લોઝ હતા, પણ અત્યારે ફીલ કરી રહ્યું છે કે ડિફરન્સ સ્ટેટ. ઇવન કે વિક્ટોરિયાના પીપલ અને વિક્ટોરિયાની નંબર પ્લેટવાળી ગાડી ન્યૂ સાઉથ વેલ્સમાં જાય છે તો એવું કહે છે ભાઈ મેલબર્નની સ્ટે અવે, તો થોડું રૂડ લાગે છે અને ફીલ થાય છે. પણ લાઈક પોતાના લોકો નહીં, પણ ચલો કોઈ શોપમાં કે એમ તેમ જઈએ તો વિક્ટોરિયન નંબર પ્લેટવાળી ગાડીને જોઈને લોકો એવું ફીલ થાય છે થોડું ઘણું કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે.
અને દેવાંગભાઈ, ગુજરાતીઓ કેટલા છે એ વિસ્તારમાં?
ઓલબ્રી અને વડોંગામાં ગુજરાતીઓના આશરે 80 ફેમિલી છે, અને બીજા ફેમિલી જે જોબ માટે વોગા વોગા ગ્રીફિથ અને ફિલ્લીથી આવતા જતા હોય છે. આમ આ એરિયા ઓલબ્રી અને સિટીની બંનેની ટોટલ પોપ્યુલેશન 89,000 છે. અહીંયા આગળ ગુજરાતીઓ અને ઇન્ડિયનોની એક સારી એવી કોમ્યુનિટી છે, અને દર શનિ રવિ ગુજરાતીઓને ઓલબ્રી ઓરંગાનમાં ક્યાંક ને ક્યાંક ફંક્શન અને મીટ ટુગેધર હોય. અહીંયા કરી દરેક ધાર્મિક પ્રોગ્રામો, દરેક આપણા ઇન્ડિયન પ્રોગ્રામો પણ ખૂબ જ સરસથી ઉજવાતા હોય છે.
દેવાંગભાઈ, દામિનીબેન, ડાયના, આજે તમે તમારા આ અનુભવો અમારી સાથે શેર કર્યા, અને ન્યૂ સાઉથ વેલ્સ વિક્ટોરિયાની સરહદે આવેલા શહેરોમાં કઈ પરિસ્થિતિ છે તે સમજવામાં અમારી મદદ કરી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
તમારો ખૂબ ખૂબ આભાર નિશલબેન, કે તમે અમને ચાન્સ આપ્યો અમારા ફિલિંગ્સ એક્સપ્રેસ કરવાનો, તો થેન્ક યુ સો મચ.
થેન્ક યુ સો મચ નિશલબેન, તમે અમને ચાન્સ આપ્યો આ અમારી ફ્રસ્ટ્રેશન બહાર કાઢવાનો, થેન્ક યુ.
હા મિત્તલબેન, હું SBS રેડિયો પરિવારનો ખૂબ જ આભાર માનીશ, કેમ કે ઓસ્ટ્રેલિયામાં લગભગ મારી જોઈતી માહિતી મને SBS રેડિયો દ્વારા જ મળે છે, અને હું SBS રેડિયોનો રેગ્યુલર ફેન છું, અને એના માટે કોઈ પણ મારે પ્રશ્ન હોય, નોલેજ હોય કે નવી ઇવેન્ટ વિશે જાણવું હોય તો મારે ફક્ત SBS રેડિયોને ગૂગલ કરવું
મળે
છે. તો તમારા દરેક સ્ટાફનો ખૂબ જ આભાર, અને દરેક આપણા ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતીઓને વિનંતી કે આપણે આ એક મુશ્કેલીને આપણે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટને સાથ આપીએ અને આ મુશ્કેલીને સાથે મળીને હરાવીએ, અને આપણને પરથી તકલીફો નાની ગણીને આપણું જે આપણા રક્ષણ માટે જે પોલીસો, જે ડોક્ટરો અને જે હેલ્થકેર વર્કરો જજુમી રહ્યા છે તેમને સરસ સહકાર આપી અને એક ઉત્તમ ગુજરાતી નો અહીં ઓસ્ટ્રેલિયામાં પણ આપણે મેસેજ આપીએ. જય હિન્દ, જય જય ગૌરવી ગુજરાત.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.